તારીખ 14/7/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 301 અને 302 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 144.
જિજ્ઞાસા કેવી હોય અને એનું અનુસરણ પ્રયત્ન કેવો હોય એ કેવી વાત છે. ચાર પાંચ બહુ સારા છે. 300 થી 300 થી 5 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 થી એમ કહે છે કે આત્મ પ્રાપ્તિ માટે જે યોગની છે એ પૂરો પાછળ પડી જાય, સર્વ કાર્યોને ગૌણ કરીને એક કાર્યને આ એક જ કાર્યને મુખ્ય કરે એટલે પૂરો એની પાછળ પડે, એ પ્રકારને ઉત્પન્ન થવો જોઈએ. પ્રશ્ન થાય એવો છે કે બીજી બધી ફરજો હોય એને શું કરવું, જગતમાં ગૃહસ્થ કુટુંબ વ્યવહાર પરિવાર અને એની ફરજો લઈને બેઠો છે અને શું કરવું. કહે છે કે મૃત્યુ આવે ત્યારે શું કરે છે, અહીંયા કરી દે તો બીજાને ભલામણ કોણ ના પાડે છે, બીજાને ભલામણ કરવાની ભાષાનો યોગ્ય ન રહીએ, બોલી શકે તો ભલામણ કરે ને, લખી શકે તો ભલામણ કરે ને, અને સાનભાન રહે તો કઈક સંકેત કરે ને, મોટા ભાગના તો શુદ્ધ બુદ્ધ ગુમાવે બેસે છે. ફડકમાં મૃત્યુની ફડક લાગે ત્યાં ભાઈ સાહેબ ક્યાં ગયા એનો પત્તો લાગતો નથી, એને પોતાનો જ પત્તો લાગતો નથી, ઘરે હું ક્યાં છું, એટલો આકુલતામાં ઘેરાઈને ભાન ભૂલે છે, પોતાના અસ્તિત્વનું ભૂલે છે. વી બનાવે તો ભૂલ કોને કામમાં આવે, એને કામમાં આવે એવા કિસ્સા બની ગયા છે. મુંબઈમાં તો આવા બધા પ્રખ્યાત કિસ્સાઓ હજી પણ બોલાય છે, બાપ બિલ બનાવી ગયા હોય, એ જમાનાના કરોડોપતિ હોય, બિલ માલિકો હોય, મોટા મોટા ઇન્ડસ્ટ્રી કરે હોય, બે ભાઈઓ હોય પણ એમાં વહેંચવામાં ઝઘડો પડે, ઊંસા ખુશી થાય, થોડુંક જવા દે તો કાંઈ કોઈને ઘટી ન જાય, પણ વટ ઉતરી જતો હોય તો થોડુંક એ નમતું મૂકે. કોર્ટના ને સોલિસિટરના ખર્ચામાં ડૂલી જાય, કેમ કે ધ્યાન તો ધંધામાં રહીએ નહીં એટલે આવક ખલાસ થાય, પછી રહે એટલી જ આવક લડવાની, પાયમાલ થઈ જાય તો પણ મૂકે નહીં, શું થઈ ગયું કે પાયમાલ થઈ ગયા, પણ કેસ તો હજી ઊભો જ છે, કેસ લડવાનો કાંઈ છોડવાનું નથી. ગમે તેમ થાય નહીં, એમ કે હું મરી જઈશ તમારો છોકરો લડશે, પણ આ વાત છોડી દેવાની નથી. ત્યાં કેટલો પાછળ પીડ્યો છે અને બાપાએ વ્હીલ કર્યું તો એનું શું થયું, એ વ્હીલ વ્હીલમાં રહી ગયું, એક આગળ ને અવગણે તો કાંઈ નહીં. તકરાર કરનારને કોઈ રોકી શકતો નથી. અને એ બધી સાવધાની માનો કે કરે છે અગમચેતી, તકરાર ન થાય તો પછી તો સારું ને, વિલ કર્યું વ્યવસ્થા જળવાઈ રહે. કે છે એટલી બધી તને સાવધાની છે તો તારી પોતાની સાવધાની તને કા નહીં? બસ આટલો સવાલ છે. હું ક્યાં અહીંથી ગયો, બે છૂટ્યા પછી તારી શું હાલત થઈ, કાગડાના કૂતરાના ઢેઢગરોળામાં એથી માંડીને એ તો બધા હજી પંચેન્દ્રી છે, ક્યાં નીચે ગયો એનો કાંઈ પત્તો નહીં લાગે, એની ચિંતા અત્યારે તને કા નહીં, આનો શું જવાબ છે? કહે છે કે કાયક એટલે પૂરેપૂરું પાછળ પડવું જોઈએ, આ કાર્ય ન થાય સ્વાનુભૂતિ પ્રગટ ન થાય ત્યાં સુધી ભલે ગમે તેમ થઈ જાવ, પણ સંયોગની સાવધાની કરીને આત્માની સાવધાની છોડવી નથી, એવો એની વિચારણામાં પણ દ્રઢ નિશ્ચય ન હોય. વિકલ્પના કાળમાં તને એમ વિચાર આવે છે ને કે વિકલ્પ કર્યા પછી કાર્ય થાય છે, વિકલ્પ તો કરવો પડે ને, તો આ વિકલ્પ આટલો તો કર એમ કે છે, ચાલો વિચાર કરીએ વિકલ્પ કરીએ તો કામ થાય, તો આટલો તો વિચાર નિશ્ચય કર, દ્રઢ વિકલ્પ કર કે આ એક જ કામ છે ને બીજું અત્યારે મારા માટે કોઈ કામ નથી, ભલે જેમ થવું હોય એમ થાય, અત્યારે જેમ થવું હોય એમ થાવ ને ભવિષ્યમાં પણ જેમ થવું હોય એમ થાવ. હું તો ભવિષ્યની લાંબી ચિંતા છે, અત્યારે તો ઉપકેલા ભાણામાં ખાય છે, કાંઈ વાંધો આવતો નથી, પણ એને ભવિષ્યની ચિંતા પડી છે કે અત્યારે સાવધાની નહીં રાખવું પછી આગળ શું થશે, અત્યારે તૈયારી નહીં કરી રાખી હોય તો પછીનું શું. આ એની સાવધાનીમાં એ વર્તમાન પોતાને સંભાળવાની સાવધાની ખોઈ બેસે. આ તો સામાન્ય રીતે ઘરની માથે જવાબદારી હોય એના વિચારમાં, પછી તો દરેકને પોતપોતાના ઉદય અનુસાર કોઈ પણ પ્રકારે ઔદયિક ભાવમાં જીવ સાવધાન થઈને રોકાય છે. આ તો દ્રષ્ટાંત છે ઘરના મુખ્ય માણસનો, પણ ઉદય ભાવને જ આત્મા માન્યો છે, ઉદય ભાવમાં જ પોતા પોતાનું રૂપ માન્યું છે, પોતાપણ માન્યું છે, પૂરેપૂરો એ ઉદયની પાછળ લાગેલો રહે છે, એને એમ કહેવાય છે કે તું પૂરેપૂરો આત્માની પાછળ લાગ. સૌથી મહત્વનું અને કરવા યોગ્ય કાર્ય હોય તો આ એક જ છે, એ જેણે કર્યું તેણે ખરો વિવેક કર્યો, અથવા જે જીવને મહાવિવેક પ્રગટ્યો છે તે આ કાર્ય કરે છે, બાકી બધાને અવિવેકી ગણવામાં આવ્યા છે. આનું આ રટણ ચાલવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ એટલે ચાલવું જોઈએ, જે કાર્ય કરવું છે એના જ વિચારો, એનું જ મંથન, એનું ચિંતન, એનું જ રટણ ચાલવું જોઈએ. જે કાર્ય કરવા ધારે અને એ કાર્ય ન થાય ત્યાં સુધી બીજું શું ચાલે? પ્રેક્ટિકલી તો એ ખ્યાલમાં આવે એવી વાત છે કે જે કાર્ય કરવા માગે ને એ કાર્ય ન થાય તો એ કાર્યની ચિંતવના ન ચાલે તો બીજી શેની ચિંતા ચાલવાની હતી? એ જ ચાલવાની છે, એમ એ ચાલવું જોઈએ. જાગતા ઊંઘતા એનો પ્રયત્ન જોઈએ. આ પુરુષાર્થનું સ્વરૂપ સહજ પુરુષાર્થ, જરૂરત અથવા લાભ દેખાય તો ઉત્પન્ન થયા વિના રહી શકે નહીં, એ સહજ પુરુષાર્થની સ્થિતિ છે. જેને જેની જરૂરત લાગે અથવા જેને મોટો લાભ દેખાય તેને તે પ્રાપ્ત કરવા માટે એ સંબંધીના ની ઉત્સુકતા, એ સંબંધીનો પરિણામમાં ઉત્સાહિત ભાવ, વેગવાળો ભાવ, ઇનિશિયેટિવ મૂડ કહે છે ને, એને કાર્ય કરવાના એ તમામ પગલા લેવા તૈયાર છે એવો એનો પ્રયત્ન. જાગતા ઊંઘતા એટલે લક્ષ્ય ખોયા વિના એનું લક્ષ્ય છે, આ કરવું છે એનું લક્ષ્ય છે, એ લક્ષ્યને દૂર કર્યા વિના એના પ્રયત્નમાં એ રહે છે, એનો એ પ્રયત્ન ચાલવો જોઈએ. જાગતા ઊંઘતા એટલે બીજા ઉદયના કાર્યમાં પણ એનું લક્ષ્ય પોતાની જે કાર્ય મુખ્ય કરવું છે એના ઉપર છે, તો પછી જ્યારે એ કાર્ય કેમ થાય, કેવી રીતે થાય અને એ કાર્ય કરવા માટેનું જે કાંઈ સમજણ છે એનો વિષય, એટલે સ્વાધ્યાયાદી જ્યારે ઉદયમાં હોય ત્યારે એની કેટલી તત્પરતા આવે. બીજા કાર્યમાં પણ એ આ પ્રયત્નમાં એનો વલણ રહે પરિણામમાં, તો પછી આ જ કાર્યનો વિષય સામે આવે ત્યારે કેટલી તત્પરતા આવે, કેટલી ઉત્સુકતા આવે. પાત્રતા વાળા જીવને બોધ તરત પરિણમે છે એનું આ કારણ છે. જેમ પાણીના માટલા ઉપર કોરું માટલું હોય ને પાણી છાંટે તરત માટી પી લે છે પાણી, કેમ કે ત્યાં અવકાશ છે. એમ જેને જેની ઈચ્છા છે એ જ ચીજ સામે આવે તો કેટલા રસથી એને ગ્રહણ કરે. જેના માટે તલપાપડ થાય છે, જેના માટે એકદમ ઉત્સુક છે, પાણીની તરસ લાગી હોય ને પાણી મળે તો આખી દુનિયાને ભૂલીને પાણી પીએ છે, એ વખતે બધું કઈ યાદ કરે છે. સર્વ સામાન્ય અનુભવ છે એમ. સર્વ હાલતમાં જાગતા ઊંઘતા એટલે સર્વ હાલતમાં એને આત્મપ્રાપ્તિનો જ પ્રયત્ન જોઈએ, અને આત્મપ્રાપ્તિથી દૂર જવાના બીજા કોઈ પણ ઉદય ભાવમાં એને ખટક ઊભી થઈ જવી જોઈએ એવો એનો રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. પ્રયત્ન પહેલા બતાવ્યો છે, રુચિની વાત તરત અનુસંધાનમાં લીધી છે, એટલે રુચિને અનુસરીને પ્રયત્ન થાય છે એ સિદ્ધાંત છે. રુચિ અનુયાયી એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ, એટલે યોગ્ય હોવો જોઈએ, યથાર્થ હોવો જોઈએ. આત્મા રુચે એને આત્મભાવ રુચે, આત્મા જેને રુચે છે અવ્યક્તપણે પણ એને આત્મભાવ રૂપે છે. જે આત્મભાવ શાસ્ત્રોમાં પ્રદર્શિત કર્યા છે એ શાસ્ત્ર સ્વાધ્યાય એને કરે છે, એની પાછળ એની રુચિ કામ કરે છે. આ એનો પ્રવૃત્તિનો આત્મા આ છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેની પ્રવૃત્તિનો આત્મા આત્માની રુચિ છે. પ્રવૃત્તિ છે એનો દેહ છે, એક પર્યાયમાં દેહ ને આત્મા છે ને, એક મનુષ્ય પર્યાય છે. તો આ શરીર છે એ ખોખું છે, પૂતગળનું જળનું. અંદર ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા બિરાજે છે. એમ બાહ્ય પ્રવૃત્તિ છે, કોઈ પણ ધર્મના વિષયમાં ધાર્મિક બાહ્ય પ્રવૃત્તિ છે, બાહ્ય પ્રવૃત્તિ ખોખું છે. અને આત્માની જે રુચિ છે એ પ્રવૃત્તિનો આત્મા છે. ખરેખર આત્મા વિનાની દેહની પ્રવૃત્તિ એ તો યાંત્રિક માનવ જેવી દેહની પ્રવૃત્તિ થઈ. કોઈ મનુષ્યનું પુતળું બનાવે ને યંત્ર ગોઠવે તો યાંત્રિક માનવ કાર્ય કરે. કાર્ય ભલે એ ગમે તેટલા કરે કોમ્પ્યુટરાઇઝ કરીને, પણ એને લાગણી ન હોય, એને જ્ઞાન ન હોય, એને સુખ દુઃખ ન હોય.
બરોબર.
આત્મા નહીં હોવાથી એને જ્ઞાન નથી, આત્મા નહીં હોવાથી એને સુખ દુઃખ નહીં લાગણી નથી. એમ તમામ પ્રવૃત્તિનો આત્મા શું એમ જો વિચારવામાં આવે તો આત્માની રુચિ એ પ્રવૃત્તિનો આત્મા છે અને બાહ્ય પ્રવૃત્તિ એનું ખોખું છે. ખોખા ઉપર નજર છે, ગમે એટલી સાવધાનીથી બાહ્ય પ્રવૃત્તિ કરે તો એ યાંત્રિક માનવ જેવી છે. અને બાહ્ય પ્રવૃત્તિ ઉપર લક્ષ નથી, પણ જેની રુચિ આત્માની છે, એક નિર્દોષ પરમાત્મા જ જેને રૂચે છે, એ નિર્દોષ પવિત્ર ભાવ જેને રૂચે છે, એને બાહ્ય પ્રવૃત્તિ સાથે એના ઉપર એની નજર નથી, એની રુચિમાં પડેલો છે અને એ રુચિ અનુસાર એનો પ્રયત્ન ચાલે છે. એનું કાર્ય પૂરું પાર પડશે, રુચિવાળાનું કાર્ય પૂરેપૂરું પાર પડશે, પૂરું પાર પરિપૂર્ણ થઈ જશે. રુચિ વિનાનું કોઈ કાર્યની શરૂઆત પણ થતી નથી. નવમી ગ્રહ જાય છે અને શુભની રુચિ છે. રુચિ વગરનો કોઈ જીવ નથી, પણ આત્માની રુચિનો સવાલ છે. રુચિ વગરનો તો કોઈ જીવ નથી, એને શુભની રુચિ છે. કેમ કે અશુભ તો એના પરિણામમાં હોય, તો નવમી ગ્રહ સુધી જવાનું બનતું નથી. શુકલ્યેશાના પરિણામમાં નવમી ગ્રહ સુધી જાય, મિથ્યા દ્રષ્ટિ ત્યાંથી એકેન્દ્રિયાદિમાં જાય છે. પણ આત્માની રુચિ બીજી ચીજ છે અને શુભની રુચિ એ બીજી ચીજ છે. આમાં નાખ્યું છે ધ્યાનના વિષય લીધો છે ને. શુભની કુવાડી નહીં ઉઠે, શુભની કુવાડી વિના, શુભ વગર શુદ્ધતાની કુવાડી નહીં ઉત્પન્ન થાય. કર્મને કાપવા માટે કુવાડી જોશે તો શુભ વગર શુદ્ધતાની કુવાડી નહીં ઉપડે. કોઈ ને કોઈ બાને જીવને શુભની રુચિ લઈ જાય છે. ધર્મના ક્ષેત્રમાં અટકવાનું કારણ, થાપ ખાવાનું કારણ, ભૂલ ખાવાનું કારણ તો આ એક જ મુદ્દો છે. અનાદિની તો રુચિ છે, પરતત્વની. શુભ કહો કે પરતત્વ કહો, સ્વતત્વને છોડીને પરતત્વની અનાદિની રુચિ છે. અને એ રુચિ એક સાથે, રુચિમાં એક જ્ઞાનમાં બે તરવાર સમાતી નથી. જેને પરની રુચિ છે એને સ્વની રુચિ નથી, જેને સ્વની રુચિ છે એને કોઈ પરની રુચિ નથી. આમ એટલે એ પરની રુચિ વાળો ધર્મના ક્ષેત્રમાં દીક્ષા અંગીકાર કરે તો પણ એ શુભની રુચિમાં રુચિને વશ જ બધી પ્રવૃત્તિ કરે છે. ત્યાં એનો એ આત્મા છે, જ્યાં રુચિ છે ત્યાં એનો આત્મા છે. એમાં ટકા પડતા નથી. જે બાજુની રુચિ છે એ બાજુની 100% ની એની રુચિ છે. એમ છે. પંદરમી ગાથાનું પ્રવચન છે, પ્રવચન રચના કરવા ત્યાં સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો પૂર્વભાવ કરવાનું પ્રકરણ ચાલ્યું છે. ગાથાનું પ્રકરણ એ ચાલે છે. વિષય ત્યાં પ્રવચન કરતા કરતા ગુરુદેવ આ વાત કરી છે કે એ સામાન્યનો આવિર્ભાવ જીવ ક્યારે કરી શકે છે. નહીં તો સમજાણો કે વિશેષ જ્ઞાનના ગુણાકારોને ગૌણ કરવા અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો, પણ એવું જીવ ક્યારે કરી શકે છે કે જ્યારે એની રુચિપૂર્વક પ્રયત્નો ઉપડે ત્યારે. આમ છે. એની રુચિ હોય, એનો વિશ્વાસ હોય, એની ઓળખાણ હોય, આ બધા મુદ્દા એના પરિણામમાં આવ્યા હોય તો સામાન્યનો આવિર્ભાવ થાય ને વિશેષનો તિરોભાવ થાય.
બરોબર.
અથવા એને ભેદ જ્ઞાનનો પ્રયત્ન કહીએ તો પણ એ ભેદ જ્ઞાનનો પ્રયત્ન આત્મકાર્ય કરવાની રુચિ વિના ચાલતો નથી. અરુચિ ભાવે મિષ્ટાન પણ ખવાતું નથી. સામાન્ય રીતે સર્વ ખાદ્ય પદાર્થોમાં મિષ્ટાન છે એની કોઈ ના પાડતું નથી, પણ અરુચિ પરિણામે તો શરીરમાં તાવ ભર્યો હોય, મોઢું બગડી ગયું હોય, ગરમી વધે 143 ડિગ્રી તાવ થાય એટલે મોઢું ઊંચું થઈ જાય કે કોઈ ચીજ ભાવે એને એમ કે બહુ સારી ચીજ બનાવી અત્યારે એમ એ મિથ્યાત્મનો જ્વર છે આ, જેને આત્મભાવો રૂચતા નથી, જેને આત્મા રૂચતો નથી, સ્વભાવ રૂચતો નથી, એ મિથ્યાત્મના જ્વરને લઈને એને રૂચતો એ પરિસ્થિતિમાં પલટો ના આવે. અને જ્યાં સુધી એની રુચિનો પ્રકાર સરખો ન થાય, ભાષા કેવી માર નીકળતી છે, એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ, એને આત્માને આત્માનો ભાવ આત્માને પ્રદર્શિત કરતા વચનો એની રુચિને પોષણ આપે, પુષ્ટ થાય એવા હોવા જોઈએ. અધ્યાયમાં શું છે, શાસ્ત્ર વચન છે, કહેનાર છે એના પણ વચન છે, પણ એમાં શું છે કે એની રુચિને પોષણ મળે એવું નિમિત્ત એમાં રહેલું. શા માટે તમે વારંવાર સોનગઢ જતા હતા એમ કોઈ પૂછે કે અમારી રુચિ ત્યાં પોષાય છે, એમ હોવું વ્યાખ્યાન સાંભળતા શાસ્ત્ર વાંચતા રુચિ પોષાવી જોઈએ, રુચિ પુષ્ટ થવી જોઈએ. રુચિ તો હોય હોય તો પોષણ મળે, અને ન હોય તો જાગ્રત થાય. આ કાર્ય થાય તો એ બાહ્ય પ્રવૃત્તિનું સાર્થકપણું છે, અને નહીંતર બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી વધારે થાય તો એ તમામ નિરર્થક છે, એનો કોઈ અર્થ છે. જ્યાં જ્યાં આત્મા આત્મભાવ આત્મભાવનું પ્રદર્શિત પણ હોય ત્યાં રુચિ વાળાને એની રુચિનો એ અનુકૂળ વિષય છે. એટલી વાત છે. એ બહુ મુદ્દાનો વિષય છે. હાજી રુચિ હોય તો એનો સ્વભાવ કાયમ જળવવાનો છે. રુચિ થાય ને પછી રુચિ ન જળવાય એ રુચિ નથી. એને જેમ સંગીત વાગે ત્યારે સારું લાગે છે, એમ એને આ સાંભળે ત્યારે કર્ણેન્દ્રિયનો વિષય છે. રેડિયો વાગે રેકોર્ડ વાગે ત્યારે ગમે છે ને, વાગે છે સારું, સાંભળવું ગમે છે, એમ પાછા એ રુચિ જળવાય ન રહી એમ એને લાગે, ફરી જાય છે રુચિ, એમ લાગે રુચિ નથી. પણ ઇન્દ્રિય વિષય છે અને કર્ણેન્દ્રિયનો વિષય સાંભળતા એને ઠીક લાગ્યું ત્યારે આ વાત સારી છે, થાય છે ચાલ. એ તો એને જેમ અશુભ ભાવે સંગીતને વિષય બનાવ્યો, સંગીત સાંભળવું શુભ છે કે અશુભ? હે, અશુભ છે. એ કોઈ શુભ ના પરિણામ ઘણાને તો એ ખબર નથી. આપણી બહારના સંગીતના મુદ્દે પછી આ કોઈ ધાર્મિક પદના સંગીતને એના સાજ વાજ ને ગાજ ને બધું હોય તો એમાં વળી લોકોનો મોહ થાય છે. ભગવાનની ભક્તિ છે ને, પણ તું ભક્તિ કરેશ કે તારા કર્ણેન્દ્રિયના વિષયને પૂછે છો એની પણ એને ખબર રહેતી. એ સુખ છે, પણ એની અંદર જે અવાજની મીઠાશની જે અવાજની મીઠાશનું ગમવા પણ ઇષ્ટપણું છે, આ ગળું સારું છે, આ વાજિંત્ર સારું છે, સાથે આ પગલું સારું છે, આ ફલાણું સારું, એ જે સારું લાગે છે એ સુખ છે. પાછું એ પૂજ્ય ઉપર એનો પ્રેમ જાય છે, જળ કર્મ એનો પ્રયાસ. એ પદમાં રહેલા ભાવ એને અનુસવા જોઈએ. અવાજની સાથે તારે શું મતલબ છે? એ તો જળ છે ને, તું તો ચૈતન્ય છો. ચૈતન્ય ને જળ ને સંબંધ કેવો? આ સવાલ છે. ગડબડ ઘણી છે એ છે કે ભાઈ તો ભાવ ભાવાત્મક પડખાથી જ આત્માને સંભાળવો છે, જાણવો છે, અનુભવવો છે, અને ભાવની સાથે જ બધો સંબંધ છે. ભાવની બધી રમત છે આ, બીજી કોઈ વાત એમાં લેવી જોઈએ નહીં. અહીંયા તો જળની રુચિ નહીં, પણ ભાવમાં તે શુભ ભાવની રુચિ ને થાય એ વાત સંભાળવાની છે.
બરોબર.
બે ને જુદા પાડતા, શુભ આત્મભાવ છે એનાથી શુભ અન્ય ભાવ છે, આ અન્ય ભાવ અને આ આત્મભાવ એમ બે એને જુદા ન પડે તો એને શુભમાં આત્મભાવ લાગશે. પાછો આ તકલીફ છે. આના પછીનું બોલેના ઉપર છે, બહુ સારો ભેદ જ્ઞાનનો વિષય છે. 302 નંબર છે એમાં ભેદ જ્ઞાનના પ્રયોગનો ચિતાર છે. આવી વાત તો બહુ ઓછી બહાર આવે, અથવા એવી વાત કહેવાનું સામર્થ પણ એવા સમર્થ જ્ઞાની પુરુષોમાં હોય છે. એવો વિષય છે. અંદરમાં પરમેશ્વર કેટલો મહાન છે, પોતાનો આત્મા પરમેશ્વર તત્વ, પરમાત્મ તત્વ, એની મહાનતા કેટલી છે, એનું મહાન સ્વરૂપ, એને જોવાનું કુતૂહલ જાગે, તેને જોયા વિના ચેન પડે. આ સ્થિતિ 295 માં લીધું છે. મહાનતા કેટલી છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગની અલ્પ શુદ્ધ પર્યાય, અધૂરી શુદ્ધ પર્યાય એને રત્નત્રય કહે છે. એક સમ્યક દર્શનની જગન્ય ભાવે પ્રગટેલી મોક્ષ માર્ગની પર્યાય, એ પણ અનંત ભવનો એક ક્ષણમાં પહેલા ગાય છેદ કરે છે. અનંત ભવનો એક જ ગાય છેદ કરે છે એવા રત્નત્રયની જગન્ય ભાવની પર્યાય એને કેવળ જ્ઞાનની મોક્ષ પર્યાય સાથે સરખાવે તો અનંતમાં ભાગે છે. એના તારતમ્યાંશ મેળવે તો અનંતમાં ભાગે છે. એ કેવળ જ્ઞાનની પર્યાય પણ એક એના જ્ઞાન ગુણ પાસે અનંતમાં ભાગે છે. કેમ કે એવી અનંત 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 પર્યાયનો પિંડ છે. ગુણ તો ગુણ તો અનંત પર્યાયનો પિંડ છે, શક્તિ છે. પર્યાય તો એક સમયમાં આયુષ વાળી છે. એક સમયમાં કેવળ જ્ઞાનની પર્યાય પૂરી થઈને બીજી કેવળ જ્ઞાનની પર્યાય ઊભી થાય છે. અને આ તો ત્રિકાળ એવો ને એવો છે, એનાથી અનંત ગુણ ત્રણે કાળે છે. જ્ઞાન ગુણ એનું સામર્થ્ય પણ અનંતો, ને એની આયુષ પણ અનંતી, સ્થિતિ એ અનંતી ને શક્તિ એ અનંતી, સ્થિતિ શક્તિ બે પણ થાય. અને એના એથી પણ અનંત 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 એવા અનંત ગુણનો પિંડ તે આત્મદ્રવ છે. એ પરમેશ્વર પદ છે, એ પરમાત્મ પદ છે, જેમાં પરમ ઐશ્વર્ય છે એથી એને પરમેશ્વર કહેવામાં આવે છે. પરમ ઐશ્વર્ય એમ સમજી છે બે. એ કેટલો મહાન છે એને જોવાનું કુતૂહલ જાગે, તેને જોયા વિના ચેન ન પડે. બહારમાં પણ માણસને જેની રુચિ હોય છે, શોખ બીજું ત્રીજું અનેક વિષય છે ને, એને વિભિન્ન પ્રકારે એમાં જેને જેની રુચિ હોય છે એ બીજું બધું ગૌણ કરીને એ વિષયને પોષે છે, ત્યારે બીજે ખામી હોય, બીજે તકલીફ હોય, બીજું ચલાવવું હોય, એ બધું પ્રતિકૂળતાઓને અગવડતાઓ ચલાવીને પોતાના રુચિના વિષયને પોષે છે કે નહીં, એનું આ એક જ કારણ છે કે રુચિનું કાર્ય જેવું છે કે બધી અગવડ સગવડને અવગણે એનું નામ રુચિ. અગવડ સગવડ સચવાય પછી કાર્ય કરે એનું નામ રુચિ નહીં, એનું નામ અરુચિ. સગવડ તો આશે. સવારે 5 વાગે 4 વાગે હવા ચારે 4:30 નીકળવું તો 5 પહોંચી જયંતિભાઈ ત્યાં બેસતા કડકડતી ઠંડીમાં ઓલા ગાડા વાળા મળે એ પેલા વિચારી આવે કે આખા ગામે ફેંકી દીધેલો કચરો ઉકેડો, એ આટલી ઠંડીમાં તો બધે વાળાને કોઈ બુધેલ થી આવતો હશે, તો 2-3 વાગે નીકળતો હશે, ત્યારે પહોંચતો હશે ને ભાવનગર. એની એની એટલી કિંમત છે તો આત્માની કિંમત કેટલી. એમાં તો સગવડ હોય, અનુકૂળતા હોય, કાંઈ વાંધો ન આવે એવું હોય, તો પછી બધું સરખું હોય તો પાછી, અને નહીતર પછી ભગવાન તો મંદિરમાં નજરા બેઠા છે, તો જ્યારે જઈએ ત્યારે દર્શન દે છે. એટલે આ લોકો એ જરાક યુક્તિ કરી છે, વેલીમાં બીજે ત્રીજે જાવ તો ગમે ત્યારે દર્શન ન થાય, એનો સમય હોય ત્યારે દર્શન થાય, અને ટાઈમ સરસ તમારો પહોંચવું જોઈએ. એની દરકાર ઊભી થાય ને એટલી વ્યવસ્થા કરી નાખી. માનસિક તબિયત બગડી જાય ને શારીરિક તબિયત પણ બગડી જાય, બહુ અસર થાય ઉપાધિ ની ત્યારે શું થાય છે, માનસિક તબિયત પણ બગડે અને શારીરિક તબિયત પણ શરીર ઉપર પણ અસર થાય, એમ એને એટલી હદે અંદરથી બેચેની ઊભી થાય તો એ પરમાત્મા એની પર્યાયમાં અવતાર લે છે, એની પર્યાયમાં પરમાત્મા જન્મે છે, આવ્યા વગર રહે નહીં, એના ઘરે આવે છે. અને બીજી રીતે એનું દર્શન થતું નથી, એ વિષય જીવને પોતાના પરિણામમાં અંતર મેળવણી કરવા માટે છે. કૃત્રિમતાથી તો કોઈ પર્યાય લાવી શકાતી નથી, પણ મેળવે કે આપણે કેટલો મેળ ખાય છે ને આપણે કેટલા આઘા છીએ એની મેળવણી કરી શકે. આ બધા વચનો આ સ્થિતિમાંથી પસાર થયેલા જે મહાત્માઓ આ સ્થિતિમાંથી પસાર થયા એમણે પોતાના અનુભવની વાત એ પ્રસિદ્ધ કરતા ગયા કે અમે આ સ્થિતિમાંથી પસાર થયા પછી અહીં સુધી આવ્યા છે, આ એનો માર્ગ છે, બીજી રીતે અહીંયા પહોંચાતું નથી. કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના ક્રોધાદી થયા કાળે આવા ક્રોધાદી છે એમ જાણી શકે જ નહીં. જ્ઞાન ને રાગ નું વિજ્ઞાન કરવું છે તો એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે રાગ થાય છે, ક્રોધ થાય છે, કોઈ પણ બોલી વિભાગ નો કોઈ પણ પર્યાય પકડો, કે જે ક્રોધ તો એટલા માટે લે છે કે એ બહુ સહેલાઈથી પકડાય છે, બીજા વિકાર ના પરિણામ પકડાય કે ન પકડાય, પણ ક્રોધ રૂપી વિકાર છે એવો ઉગ્ર છે, ભડકા જેવી ચીજ છે, તરત પકડે છે, સ્થૂળમાં સ્થૂળ બુદ્ધિ વાળો માણસ પકડે છે કે આ ક્રોધ થયો.
બરાબર.
તો કહે છે કે એ ક્રોધાદી જે કાળે થાય છે અને એ થયો એમ ખબર પડી તો કહે છે કે પોતાની હૈયાતીમાં ખબર પડી કે કોઈ બીજાની હૈયાતીમાં ખબર પડી.
બરાબર.
અંતર અવલોકન ભેદ જ્ઞાન ના વિષયમાં કઈ રીતે કરવું એની વિધિ સમજાવે છે. બહુ સારો વિષય ખુલ્યો છે. કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના, હું છો કે નહીં પણ એમ ક્રોધાદી થવા કાળે તારી હૈયાતી છે કે નહીં કે આ ક્રોધ છે એમ ક્યાંથી જાણ્યું?
પોતાની હૈયાતીમાં જાણ્યું.
કે ક્રોધ સિવાયનું તું કોઈ છો એમ, ક્રોધનો જાણનાર ક્રોધથી કોઈ જુદો છે એની જુદી હૈયાતી છે, અહીંયા વજન હૈયાતી ઉપર છે.
બરાબર.
કેમ એમ લે છે કે ક્રોધ તે હું એમ પ્રણમી ગયો છે. કોઈ પણ વિભાવના કાળમાં મિથ્યા દ્રષ્ટિ જીવ તે તે વિભાવ થવાના કાળે તે હું એમ પ્રણમેલો છે. 17-18 ગાથામાં એમ લીધું હતું, આ રાગ તે હું એમ પ્રણમેલો છે. તો કહે છે કે એ વખતે જેમ રાગની હૈયાતી છે, હું એમ કરીને તારી હૈયાતીને તે અનુભવીને રાગમાં તારી હૈયાતી નહીં હોવા છતાં રાગ રૂપે તે તારી હૈયાતીને અનુભવી છે, આટલો અંદર ફોડ પાડ્યો છે. તો કહે છે કે એ ક્રોધ થયો, આ ક્રોધ છે એમ જાણનાર ક્રોધથી જુદો છે. ક્રોધ છે એમ જાણ્યું ને, એમ જાણ પદ્ધતિ ફેરવે છે. ક્રોધ તે હું એમ ન જાણ, પણ આ ક્રોધ છે, જો ભાષા કેમ આવી છે, આ ક્રોધ છે એમ ક્રોધાદી થવાના કાળે જ આ ક્રોધ છે એમ જાણનાર ક્રોધા જાણનારની હૈયાતી ક્રોધાદીથી જુદી છે એમ જાહેર કરે છે. એમ આપોઆપ જાહેર થાય છે કે ક્રોધ જુદો ને ક્રોધનો જાણનાર જુદો. કોઈ એમ કહે, આ એક તર્ક છે અહીંયા, કે અમને તો એવું નથી જણાતું, અમને તો જ્યારે જ્યારે જે જે ક્રોધાદી ભાવ થાય ત્યારે તે હું એમ જ જણાય છે, એનું શું કરવું? આટલો તર્ક અહીંયા સંભવિત છે. તમે આ રીત્યો છો એ ઠીક છે, એવું કોઈ થતું હશે જ્ઞાનીઓને, પણ અમને તો અહીંયા આ ક્રોધ છે તે જ હું, આ રાગ છે તે જ હું, એમ જ પ્રતિક્ષણ થઈ આવે છે, એનું શું કરવું? આટલો પ્રશ્ન અહીંયા થાય છે. તો કહે છે કે એમ તો તને સમજાવે છે ને કે એ રાગ અથવા ક્રોધ અને એનો જાણનાર એ બે જુદા જુદા છે એમ તો તને કહેવામાં આવ્યું, એ વાત તને સંમત થાય છે વિચારથી?
બરાબર.
તારા વિચારમાં વિચારતા એ વાત સંમત થાય છે કે જાણનાર અને જણાનાર એવા બે ભાવ છે અહીંયા? ક્રોધ છે એમ ક્યાં જણાયું કે જ્યાં જાણનાર છે ત્યાં જણાય? જાણનારની સત્તા ક્રોધની સત્તાને પ્રદર્શિત કરે છે. હવે અંતર શોધનો વિષય આટલો છે કે આ બે સત્તા એક છે કે ભિન્ન ભિન્ન છે? જ્યાં સુધી તને એ બે સત્તાનું ભિન્ન ભિન્નપણું ન જણાય ત્યાં સુધી તારે ત્યાંને ત્યાં અંતર શોધ કરવી રહી.
બરાબર.
કે આ એક છે કે ભિન્ન ભિન્ન છે એ બહારમાં શોધવાનો વિષય નથી. એવા અંતર શોધ કરનાર, અંતર શોધના સ્ટેજે પહોંચનાર, અંતર શોધમાં વર્તનાર, એ તબક્કાનામાં પ્રવેશ કરનારને બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે ક્રોધાદી થવા કાળે આ ક્રોધાદી છે એમ જીવ પોતાની એનાથી ભિન્ન હયાતી વિના જાણી શકે નહીં. આટલી વાત સ્પષ્ટ છે. થાય છે વિષય ચોખ્ખો. બહુ સારી શૈલી લીધી છે. એક આટલી જે વાત લીધી છે કે ક્રોધાદી થવા કાળે આ ક્રોધાદી છે, બીજાના સામે આંગળી ચીંધે છે. જ્યારે ક્રોધાદીની વિદ્યમાનતા છે ત્યારે આ ક્રોધ છે એમ એને એની સામે જે આંગળી ચીંધે છે કે આ ક્રોધ છે એ જાણનાર જુદો રહે છે. આજે વિષયને પ્રતિપાદન કરવાની જે શૈલી છે એ વિધિ છે, બહુ ઊંચી છે, એકદમ પ્રયોગાત્મક વિધિ છે. આ ક્રોધ છે એમ લીધું છે. જો આ ક્રોધ છે તો એનો જાણનાર આનાથી જુદો રહ્યો. આમ વાત છે. જે કથનની અંદર અંડરટોન છે, જે એનો ધ્વનિ છે, એ ભીન પાડવાનો ધ્વનિ છે. ક્રોધને અને જ્ઞાનને ભીન પાડવાનો આની અંદર જે ધ્વનિ છે બહુ સુંદર છે. કહે છે કે પોતાની ભિન્ન હયાતી રાખ્યા વિના, ભિન્ન હયાતી હોયા વિના આ ક્રોધ છે એમ જણાય નહીં. ક્યારે? ક્રોધ થવાના કાળે. સાથે જ લેવું, પાછળથી વિચાર કરે એની વાત નથી, એ પ્રકારની વાત નથી. કેટલી અંતર સાવધાનીમાં વર્તે છે કે જ્યારે થાય છે ત્યારે જ એનું અવલોકન છે. જ્યારે ક્રોધાદી રાગાદી ભાવ વર્તી રહ્યો છે ત્યારે એના અવલોકનની વાત છે. આ છે કઈ સત્તામાં જણાનો. વેદનાના વિષયમાં પણ આ પ્રયોગ બહુ સાનુકૂળ છે. વેદના છે ને, કોઈ પણ પ્રકારે દ્રષ્ટાંત લઈએ કે ગુંગળું થયું છે, શરીરના કોઈ પણ ભાગ ઉપર ગુંગળું થાય છે, અંદર તાપ થાય છે, સેપ્ટિક થાય છે, એનો લબકારો શરૂ થાય છે, દુખાવો શરૂ થાય છે. હવે એ જે પરમાણુની પ્રક્રિયા છે, લોહીમાંથી કરવું બને છે એમ ડાક્ટરો કહે છે, બનતું છે. એ જે પરમાણુની પ્રક્રિયા છે, પર્યાયાંતર થાય છે, પાસ થવાની ક્રિયા થાય છે, એનું જે જ્ઞાન ત્યાં હયાત છે, જ્યાં આત્મા ત્યાં હયાત છે, જ્ઞાન સ્વભાવે આત્મા હયાત છે, એને એનું જાણવું થાય છે.
બરાબર.
શું થાય છે? જે અશાતા પ્રકૃતિનો સ્વાદ છે, જેને દુખાવો કહેવામાં આવે છે, અશાતા કહેવામાં આવે છે, વેદના કહેવામાં આવે છે, એની સત્તા અને જ્ઞાનની સત્તા તે જ કાળે ભિન્ન છે. ક્રોધાદી ભાવ તો ફરી જાય છે. વેદના તો વેદનાની સ્થિતિ હોય ત્યાં સુધી ઉદયમાં ચાલુ રહે છે. રાગાદી જે પરિણામ છે એ પણ એટલા મંદ સ્થિતિમાં છે, કષાયની મંદતા વાળા, કે એ પાછા બદલતા 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 ભાવો છે. અહીંયા તો વેદના સતત ચાલુ રહે છે. જ્યાં સુધી ઉડે છે ત્યાં સુધી ચાલુ છે. એ વેદનની સત્તા અને જાણનાર જ્ઞાનની સત્તા, બે સત્તા એકમાં બીજાના અભાવવાળી હૈયાતી છે. સત્તા કહો કે હૈયાતી કહો, એકમાં બીજાનો અભાવ છે. જ્ઞાનમાં વેદના નથી, વેદનાનું પ્રતિબિંબ જરૂર છે, તો એ જ્ઞાનનો પર્યાય છે. જેમાં વેદના પ્રતિબિંબિત થાય છે એ તો જ્ઞાનનો પર્યાય છે. એમાં એ જણાય છે, એમાં આવતી નથી. અન્ય પદાર્થ જ્ઞાનમાં ભલે જેવો હોય એવો જ પ્રતિબિંબિત થાય, પણ તેથી કાંઈ પદાર્થ જ્ઞાનમાં આવતો નથી.
બરોબર.
એના વેદનાના સ્વાદને અને જ્ઞાનના સ્વાદને ભિન્ન ભિન્ન અંદરમાં અનુભવ કરવો, એ ભેદ જ્ઞાનની કળા છે અને એ ભેદ જ્ઞાનનું કાર્ય છે. અને સ્વાનુભૂતિનું એ અનન્ય કારણ છે. આવું ભેદ જ્ઞાન ભોગયોગનું, સ્વાનુભવનું, આત્માનુભવનું અનન્ય કારણ છે. અથવા એ એક જ કારણ છે અને બીજું કોઈ કારણ નથી. આ વિષય મોક્ષ માર્ગ નો છે. જ્ઞાની ભેદ જ્ઞાન કરે છે, વિચાર કરવાનો પ્રશ્ન નથી, ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન છે. વિચાર થી બીજો વિષય છે. વિચાર તો રાગ મિશ્રિત જ્ઞાન નો પર્યાય છે. વિચાર નું સ્વરૂપ એવું છે કે એ રાગ મિશ્રિત જ્ઞાન નો પર્યાય છે. ભેદ જ્ઞાન માં રાગ થી ભિન્ન જ્ઞાન છે એમ પ્રકાર લેવો છે. ભિન્ન એટલે જ્ઞાન જુદો અને રાગ જુદો. રાગ નું પરિણમન પર્યાય થી પર્યાયાંતર, પર્યાય થી પર્યાયાંતર એવું જે રાગ નું ચક્કર ફરે છે અને જ્ઞાન થી જ્ઞાન નું પર્યાય થી પર્યાયાંતર ચક્કર ફરે છે એમ બે બે જુદા જુદા ચક્કર ફરે છે.
બરોબર,
એક નથી પણ બે ચક્કરડા જુદા છે એમ એને ફરતા પર્યાયમાં બે ચક્કર જુદા દેખાવા. એને પોતાની હયાતી જ્ઞાન માં ભાસે અને રાગમાં એને પોતાની હયાતી ભાસે નહીં. કેમ કે હું પણ આનો અનુભવ જ્ઞાન માં આવે, રાગ માં આવતો કોઈને ન આવતો હોય તો અંતર માં શોધ કરીને તપાસવું જોઈએ કે આ કે છે એમ છે કે નહીં. અને જ્યાં સુધી કે છે એમ ન જણાય ત્યાં સુધી કઈક ભૂલ થાય છે એમ જાણીને ખોજ ચાલુ રાખવી જોઈએ, શોધ ચાલુ રાખવી જોઈએ. એને દુઃખ થવાનો પ્રશ્ન નથી. કેમ કે એ જાણવાનો જ્ઞેય પરજ્ઞેય નો વિષય રહી ગયો. પરજ્ઞેય તરીકે જાણવાનો એ વિષય રહ્યો, સ્વજ્ઞેય પણ એ અનુભવવાનો વિષય રહ્યો. એ ફેર પડે છે. પછી નારકીની વેદના હોય, મનુષ્યની ઉચિત વેદના હોય, એ તિર્યંશની હોય, દેવને તો અસાતા નથી. અજ્ઞાની તો સર્વસ્વપણે વેદનામાં એકાકાર થઈને વેદે છે, એને ત્યાં જરાય સાવધાની રહેતી નથી. બહુ સારો વિષય લીધો આવે છે ને આપણે સ્તુતિમાં, યા વિધિ સંત કહે ઘણી હે. આ વિધિ આવી છે, જે કહેવાની પદ્ધતિ છે એની અંદર ભેદ જ્ઞાન નો વિષય પ્રદર્શિત થાય છે બહુ સારી રીતે. કે કોઈ પણ જીવ આય તો એમ કહે છે, અમે તો અમારા અનુભવ થી કહીએ છીએ, પણ દાનીની ચોક ઉપર કહીએ છીએ કે કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના, પોતાની ભિન્ન હૈયાતી વિના ક્રોધાદી થવા કાળે આ ક્રોધ છે એમ જાણી શકે જ નહીં ને. જેણે ક્રોધને જાણ્યો અને એ ક્રોધની ઉપસ્થિતિમાં એની હૈયાતીમાં જ જાણ્યો તો પોતાની ભિન્ન હયાતી વિના એ જાણી શકે નહીં. અને નહીં તો એને ક્રોધને જાણ્યો નથી, ક્રોધને ક્રોધ તરીકે જાણ્યો નથી, ક્રોધને આત્મા રૂપે જાણ્યો છે. એને ક્રોધને ક્રોધ રૂપે જાણ્યો, મને ક્રોધ થયો એમાં શું જાણ્યું, ક્રોધને આત્મા રૂપે જાણ્યો છે. એ પાછળથી વિચાર આવી શકે છે, કોઈને પણ આવી શકે છે કે મને ક્રોધ થયો, મને રાગ થયો તો. પણ ક્રોધના થવા કાળે બહુ સારો મર્ગ છે, ક્રોધાદી થવા કાળે આ ક્રોધ છે એમ લેવું છે, ત્યારે પોતાની ભિન્ન હયાતી રાખીને જ જાણી શકાય, એ વિના એ જાણી શકે નહીં. આમ ભેદ જ્ઞાન કઈ રીતે થાય છે એનું સ્વરૂપ ચિતારથી બતાવે, ચોખ્ખું કરીને બતાવે.
ક્રોધ અને આત્મા બંને એક જ બીજી તરફ લક્ષ્મી,
એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી ક્રોધ ના થવા કાળે આ ક્રોધ છે એમને જણાય, પાછળથી ભલે એને વિચાર આવે ક્રોધ થયો, પણ એ તો ક્રોધ થઈ ગયા પછી અસંખ્ય સમયે એની સ્મૃતિ આવી છે, પછી તરત ને તરત આવે તો અસંખ્ય સમય પછી છે, અને વધારે સમય પસાર થઈને પણ એને એ વિકલ્પ આવે કે મને ક્રોધ થયો તો પણ અસંખ્ય સમય પછી છે. ક્રોધાદી થવા કાળે આ ક્રોધાદી છે એમ જાણી શકે તો એ પોતાની બિન હયાતીને રાખીને જાણી શકે, પોતાની બિન હયાતી રાખ્યા વિના એમ જાણી શકે જ નહીં. આમ છે, ખરેખર તો પોતાની વિદ્યતા વિદ્યમાનતામાં જે ક્રોધાદી જણાય છે, જે ક્રોધાદી જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાનમાં પોતાની હયાતી છે, જ્ઞાનમાં પોતાની હયાતી છે, જાણન ક્રિયારૂપ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં પોતાની હયાતી છે. આમ છે, એ તો એક સમયની પર્યાય છે, સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણા વિશે સાતમી વિભક્તિ છે, કોક માં કહો સર્વ અવસ્થા માં કહો કે સર્વ અવસ્થા ને વિશે કહો, અવસ્થા રૂપ જેવડો ને અવસ્થા રૂપે નથી પણ છે ત્યાં, એની પ્રગટ હયાતી તો ત્યાં છે, પોતાની વિદ્યમાનતામાં જે ક્રોધાદી જણાય છે, રાગાદીને જાણતા પણ આવે શૈલી, રાગાદીને જાણતા પણ જ્ઞાન 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 એમ મુખ્યપણે જણાવવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતા, જ્ઞાનમાં જણાતા રાગાદી તે હું એમ રાગમાં એકતા બુદ્ધિથી જાણે છે માને છે, તેથી મિથ્યા દ્રષ્ટિ
બરાબર,
આ મિથ્યા દ્રષ્ટિનો ચિતાર આપી દીધો. પરિસ્થિતિ જુદી છે, આ પકડે છે ખોટી રીતે એટલે એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. શું કહે છે કે રાગાદીને જાણતા, રાગાદી જણાય છે, સર્વ કાળે રાગાદી ઉત્પન્ન થાય છે ને રાગનું જ્ઞાન પણ થાય છે, કેમ કે જ્ઞાન ને રાગ સર્વ કાળે છે, જ્ઞાનનો સ્વભાવ ધર્મ જાણવાનો છે, રાગનો જ્ઞેયની મુખ્યતાથી સ્વભાવ ધર્મ લઈએ તો જણાવવાનો છે, જણાવવું તેનો સ્વભાવ છે, જાણવું તે આનો સ્વભાવ છે,
બરોબર.
એટલે સર્વકાળે જ્ઞાન જાણે છે અને સર્વકાળે રાગ પોતાને જ્ઞાનમાં જણાવે છે, આ તો સર્વકાળે થઈ જ રહ્યું છે. રાગાદીને જાણતા એમ રાગાદી જણાય છે અને જ્ઞાન એને જાણે છે, એ રાગાદીને જાણતા પણ જ્ઞાન જ્ઞાન એ મુખ્યપણે જણાવવા છતાં એમ કે છે જ્ઞાનનો સ્વભાવ ઉર્ધ રહેવાનો છે, ઉર્ધ એટલે આગળ રહેવું, આપ નથી કહેતા કે આ બધામાં હું સૌથી આગળ આવું છું તો મારે આવવું છે ને નહીતર આવવું
બરાબર,
આ બધા મોટા માણસો ને આમંત્રણ આપવા જાય ને ત્યારે કોઈ એમ કે મારે આપને આમંત્રણ આપવું છે, એને પોતાને મોઢે એમ કેવું હોય કે તમે મને આગળ રાખજો તો ઉગરા એને શોભે નહીં, એટલે એમ કે મારા પીએ છે ને એને આશેની સાથે તમે વાત કરી લ્યો, એક આસિસ્ટન્ટ રાખે એની સાથે વાત કરાવે, એમ કે જો ભાઈ આટલી આટલી એની મોઢાગળ રહેવાની વ્યવસ્થા થશે તો તમારું આમંત્રણ સ્વીકારશે, નહીં તો આમંત્રણ સ્વીકારવામાં આવશે નહીં. સર્વમાં આગ્રહ રહેવાની વાત હે, ગમે પણ ખુરશી એની મંચ ઉપર હોય, મંચ મારી નાખે છે એને જ્ઞાનનો એમ શું કરવા કરે છે જીવ કે એનો સ્વભાવ આગળ રહેવાનો છે, એનો સ્વભાવ ક્યાંય પાછળ રહેવાનો એનો સ્વભાવ નથી. અગ્ર વૃદ્ધતા સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખવાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. બનારસીદાસ નાટક સમયસારમાં એ કાઢ્યું છે. કેટલી વાતો જ્ઞાનીઓએ કાઢી છે. મૂળ સમયસારમાં એ ગોતવા બેસે તો એટલા મુદ્દા ગોતવામાં પાણી ઉતરી જાય એમ છે. જ્ઞાનીઓએ માર્ગને સુગમ અને સરળ કર્યો છે એનો આ પુરાવો છે. કે જો સમયસાર માંથી કાઢવા જાઓ એટલા બોલ સમતા રમતા ઉરતા તો ઘણી તૈયારી જોઈએ. આ એકનું આગળ માખણ કાઢીને ઉર્ધતા એટલે આગળ રહેવું. જ્ઞાનની ઉર્ધતામાં જ્ઞાનની અગ્રતામાં જ એમ બીજા અન્ય જ્ઞેયોનું જાણવું થાય છે. ભલે જ્ઞાન ને જ્ઞેય એક કાળે છે તો પણ જ્ઞાન ઉર્ધ છે અને જ્ઞેય પછી છે એમ છે કે નહીં? શેમાં જણાયું આ જ્ઞેય છે એમ પ્રસિદ્ધ કરનાર કોણ છે? જ્ઞાન પ્રસિદ્ધ કરે છે એ જ્ઞાન ની ઉર્ધતા છે, અગ્રપણ છે. કહે છે કે રાગાદી જ્ઞેયને જાણતા પણ જ્ઞાન 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 એમ મુખ્યપણે જ્ઞાન જ્ઞાનમાં મુખ્યપણે જણાતું હોવા છતાં પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એની મુખ્યતાને તોડીને એની મુખ્યતાનું ઉલ્લંઘન કરીને અવિધિએ રાગને જાણે છે. રાગને મુખ્ય કરીને રાગને જાણે છે તેથી તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો છે. રાગ જ્ઞાનમાં જણાય તેથી મિથ્યાત નથી થતું, એ તો જ્ઞાનીને જ્ઞાનમાં જણાય છે. રાગને જાણનારું જ્ઞાન એ કઈ મિથ્યા જ્ઞાન નથી, પણ રાગને જાણનારું જ્ઞાન રાગને મુખ્ય કરે તો એ જ્ઞાન મિથ્યા છે, અને રાગને જાણનારું જ્ઞાન પોતાને જ મુખ્ય રાખે તો એ જ્ઞાન સમ્યક છે. આટલી સહેલી વાત છે. કોને મુખ્ય કરવું એટલો સવાલ છે.
બરાબર.
સામાન્યનો આવિર્ભાવ કરવો, જ્ઞાનને મુખ્ય કરવું, બે એક જ વાત છે. જ્ઞાન 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 એમ મુખ્યપણે એ સામાન્યનો આવિર્ભાવ, એ શાસ્ત્રીય પરિભાષા છે સામાન્યનો આવિર્ભાવ. અને જ્ઞાન 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 જ્ઞાનને મુખ્ય કરવું એ એકદમ સાદી પ્રેક્ટિકલ સાઈડની ભાષા છે, પ્રાયોગિક ભાષા છે. આમ તો એને મુખ્ય કર તેથી એને ઊંધું થઈ જાય છે. રાગને મુખ્ય કરતા આખું પરિણમને ઊંધું ને અસમ્યક થાય છે. એ પણ એના એનો રોગ થવાનો, મિથ્યાતના રોગ થવાનું નિદાન પણ કહે છે, અને એ રોગ મટાડવાનો માર્ગ અને ઉપાય પણ અહીંયા એક જ વાત સાથે કહેવામાં આવ્યો છે. કેટલામાં? 22. હા, એ છે એ નિર્ણય કેમ કરવો એમ છે. 22 નો જે બોલ છે ને,
9
જ્ઞાન થી નિર્ણય કેમ કરવો, નિશ્ચય કરવો જોઈએ. છેલ્લી વિધિ છે એમ નિશ્ચય કરવો જોઈએ. એ નિશ્ચય કરવાની વિધિ શીખવાની છે. લક્ષણ થી કઈ રીતે નિર્ણયમાં ઓળખાણમાં આવવું એ પદ્ધતિ ત્યાં મુખ્ય ચાલે છે. એ પોઈન્ટ છે. વાત સરખી દેખાય પણ જરા જુદા, તે જુદું છે. ત્યાં નિશ્ચય અને ઓળખાણના તબક્કામાં આમ નિર્ણય થાય છે, આમ નિશ્ચય થાય છે. એ વાત લીધી છે. જય